માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 13. ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે ઉપદેશક, જુઓ કેવા પથ્થર તથા કેવા બાંધકામો. ઈસુએ તેને કહ્યું કે શું તું એ મોટા બાંધકામો જુએ છે? પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહીં. જૈતુન પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિત્તરે, યાકુબે, યોહાને તથા આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, અમને કહો એ ક્યારે થશે? જ્યારે તે બધા પૂરા થવાના હશે ત્યારે કયા ચિહ્ન થશે? ઈસુ તેઓને કહેવા લાગ્યા કે કોઈ તમને ભૂલાવામાં ન નાખે માટે સાવધાન રહો. ઘણા મારે નામે આવીને કહેશે કે તે હું છું અને ઘણાઓને ગેરમાર્ગે દોરશે. પણ જ્યારે યુદ્ધ વિશે તથા યુદ્ધની અફવાઓ વિશે તમે સાંભળો ત્યારે ગભરાશો નહીં. એમ થવું જ જોઈએ, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે. આ તો મહાદુઃખનો આરંભ છે. પણ પોતાના વિશે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે. સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ તેઓને માટે સાક્ષી થવા સારું ઊભા કરવામાં આવશે. પણ પહેલા સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. જ્યારે તેઓ તમને ધરપકડ કરશે ત્યારે શું બોલવું તે વિશે અગાઉથી ચિંતા ન કરો, પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો. કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા હશે. ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને સારું પકડાવશે. છોકરા મા બાપની સામે ઉઠશે અને તેઓને મારી નંખાવશે. મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કાર પાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું. ત્યારે જેવો યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય, અગાશી પર હોય તે ઉતરીને ઘરમાં કંઈ લેવા સારું અંદર ન જાય, અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે. તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે. તમારું નાસવું શિયાળામાં ન થાય માટે પ્રાર્થના કરો, કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહીં. જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ ન બચત. પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે. તે વેળાએ જો કોઈ તમને કહે કે જુઓ અહીં ખ્રિસ્ત છે, કે જુઓ તે ત્યાં છે, તો માનશો નહીં. કેમ કે નકલી ખ્રિસ્તો તથા જુઠ્ઠા પ્રબોધકો ઉઠશે. તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે જો બની શકે તો તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. તમે સાવધાન રહો. જુઓ, મેં તમને સગળું અગાઉથી કહ્યું છે. પણ તે દિવસોમાં એ વિપત્તિ પછી સૂર્ય અંધકારરૂપ થઈ જશે અને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે. આકાશના તારાઓ ખરવા લાગશે અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમા સહિત વાદળોમાં આવતા જોશે. ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુંબળી જ હોય છે અને પાંદડા ફૂટી નીકળે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. એમ જ તમે પણ જ્યારે આ બધું થતું જુઓ ત્યારે તમારે જાણવું કે ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને નિશ્ચય કહું છું કે આ બધા પૂરા થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહીં, આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહીં. પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહીં અને દીકરો પણ નહીં. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને દરબારને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય. માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે. એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે જાગતા રહો.